પાંચ ભૌતિકતા કે પાંચ ઇન્દ્રિયો ની સાથે જો ભમતું મન હશે ને તો એ તરવા રહી, અને એને સાથે રહીને પછી શબ્દની અંદર પોતે ઉતરે વિચાર પૂર્વક, મનથી સતત વિચારશીલ રહીને પાંચે ઇન્દ્રિયો અને પાંચે તત્વનો જે સાર રૂપ મન અને આત્મા છે એને સમજી લઈને એનો સ્વીકાર કરી લઈને અને પછી લઈને તુહી તુહી કરી બસ મનને સ્વરૂપમાં ભેળવી દીધું અને એ જ તું છું એ જ તું છું મનની પાસે આટલું કામ કર્યું મન વિચારે રહી તુહી તુહી કહી મનથી વિચારીને સમજણ એ જ તું છું બીજું નહીં. જેમ ઘાણીના બળદને પાટા બાંધી દઈને જોડી દેવામાં આવે પછી સવાર દિશા સુધી ભમ્યા જ કરે ફર્યા જ કરે ફર્યા, એમ મનને પણ એ જ પ્રમાણે બાંધી દઈને પોતાના સ્વરૂપની આજુબાજુ જ રહ્યા કરે ત્યાંથી સહેજ પણ દૂર ન જાય અને એની આંખ પણ એવી બંધ કરી અંતર્મુક્ત આવી ગઈ હોય એની અંતરદ્રષ્ટિ થઈ ગઈ હોય કે દૂર જવાની ઈચ્છા જ નથી. જેમ ઘાણીના બળદને આંખો બાંધી દેવામાં આવે એમ મનની વૃત્તિઓને પણ બાંધી દેવામાં આવે અને એ પોતાના સ્વસ્વરૂપની નજીક જ રહીને આજ હું છું આજ તું છે આજ મારું સ્વરૂપ છે તુહી તુહી કહ્યું એ જ તું એનાથી અન્ય કાંઈ જ નથી અને આથી દૂર મારે ક્યાંય જવાનું પણ નથી જવું પણ નથી. શરીરનું જે તત્વ આત્મા તે આત્માની સમીપની અંદર જ ફર્યા, જે મનરૂપી ઘોડાઓ ઇન્દ્રિયો બહાર ભટક્યા કરે છે એને બદલે એને આંખે પાટા બાંધી અને પોતાના સ્વરૂપની આજુબાજુ માત્ર સોહમ કે તુહી તુહી એ પ્રકારના જ બંધન વડે એને આત્માની આજુબાજુએ ભમ્યા કરે ફર્યા કરે બસ સ્થિતિ કરે અને તારા વગર અમે છીએ જ નહીં, અમે તારામાં જ છીએ અને તું જ અમારું સ્વરૂપ છે તુહી તુહી. આમ પાંચ ભૌતિકતા માનવ જીવનની એ સાધન છે અને સાધનના ઉનો ઉપયોગ આત્મારૂપી તુહી તને મેળવવા માટે. તો આટલી બધી પ્રક્રિયા આપી મનના વિચારોની, પાંચ ઇન્દ્રિયોની, પાંચ ભૂતોની સાક્ષી અને એની અંદર પોતાનું સ્વરૂપ બધું સ્પષ્ટ બતાવ્યું. આઘા ક્યાંય જવાનું નથી, પોતામાં જ પોતાને નિરખવાના. તું તો નિરખ ને તારું રૂપ જોતા તું જ ભૂલી જાય એટલો સરસ ભાવ તું જો ને તારા સ્વરૂપને. આમ પોતાના સ્વરૂપની અંદર તુહી તુહી કહેતા એની અંદર એક તારતમ્ય આવી જશે, તાદાત્મ્ય આવી જશે. પછી તાદાત્મ્ય આવતાની સાથે બીજું કશું જ નહીં દેખાય. સતત એની જ અનુભૂતિ થયા કરે કે જે તું છું તે જ હું છું અને મારા સ્વરૂપની અંદર પણ તું જ છે અને તારામાં હું ભળી ગયો. આમ શરીર ભાવ દૂર કરી માત્ર આત્મભાવ આ ચિંતન છે, આ પોતાને સમજવા માટે છે, બોલવા માટે નથી. આત્મભાવ અને શરીર ભાવ વ્યવહાર અને પોતાના સ્વરૂપનું અધ્યાત્મ આ બંનેની વચ્ચે જે કોઈ સમય મળ્યો છે એને કેવી રીતે ઉપયોગ કરી લેવો, પોતાના સ્વસ્વરૂપની સાથે રમી આયુષ્ય અને જિંદગીનો જે સમય મળ્યો છે એનો સારો ઉપયોગ કેવી રીતે થાય એ મારા શ્રી જય મહારાજ બતાવ્યું. સમયનો દુરુપયોગ ન થાય, સમયને સમજવો પડે, સમયને સમજીને પોતાના સ્વરૂપને પણ સમજવું પડે કે હું કોણ, મારું આ જે સમયને હું બરબાદ કરી રહ્યો છું એ શું છે, મારું આયુષ્ય, મારું જીવન માત્ર મિનિટ કે કલાક કે સેકન્ડો નથી, દિવસો નથી, મહિના કે વર્ષો નથી, એ તો આપણે ગણી શકીએ છીએ અને તો ગણાતા જ રહેશે, કાળનો કોઈ અંત નથી, સેંકડો ને હજારોની સદીઓની અંદર પણ એ ગણાઈ શકાશે. પરંતુ આપણને જે મળ્યું છે, જે સમય મળ્યો છે એ આયુષ્ય છે, કોઈ કલાક ઘડી મિનિટ સેકન્ડ કે અઠવાડિયું કે 15 દિવસ કે મહિનો નથી. આ સમજણ કહેવાય કે એને મારે વેડફી મારવાની નથી, સ્વસ્વરૂપને સમજવા માટે એનો ઉપયોગ કરવા, ઉપયોગ થશે તો એમાંથી કંઈક પ્રાપ્ત અને કંઈક એટલે કોઈ ભૌતિકતા નહીં, અધ્યાત્મ આત્માનું સ્વરૂપ, પોતાનું સ્વસ્વરૂપ એમાંથી પ્રાપ્ત. અને એ ચિંતન પછી તમને તમારા વ્યવહારમાં, તમારા દૈનિક જીવનના આયુષ્યની અંદર તમને શીતળતા, શાંતિ આપશે, એ સમજણ આપશે. એના વડે તમે તમારા વ્યવહારને તરી દેશો. પણ માણસ વ્યવહારમાં ડૂબ્યા કરતો, ડૂબકા ખાતો હોય, નથી તરી શકતો કે નથી ડૂબી શકતો. અને તે વખતેની વ્યાકુળતા એવી ભયંકર હોય છે કે પોતે ત્રાસી જતો, એટલો ડૂબી જાય તો પણ સારો, પાર આવી વ્યાકુળતા તો ન રહે, અને ક્યાં તો બહાર નીકળી ગયો તો પણ સમજાય કે પાર ઉતરી. પણ બેમાંથી એક અવસ્થા ના, ન ડૂબી શકે કે ન બહાર નીકળે, અને એ વ્યાકુળતા કેવી હોય, એ વરોપાત કેવો હોય, એ તરફડિયા કેવો વાગતા હોય, કે નથી બચી શકતો, કે નથી છૂટી શકતો, ડૂબી શકતો. તો એ અવસ્થા જે છે એ માણસના જીવનનો દુર્વ્યય. સમય ને આપણે ભલે ગમે તે નામ આપીશું, એને ગમે તેવો ઉપયોગ કરીશ, પણ આયુષ્યને સન્માર્ગે સાચો વ્યય થાય એનો સાચો ઉપયોગ, કે જીવી જાણ્યું અને જીવવાનો આનંદ માણ્યો એવા પ્રકારનો અનુભવ થાય ત્યારે સમજી લેવાનું કે તરવો તો છે સમજણ. ત્યારે આપણે સમજી શક્યા, ત્યારે આપણે તરી શક્યા. પણ એ તરવા માટેનું સાધન શરીર છે, શરીરનું આયુષ્ય છે, ક્યારે પૂરું થઈ જશે કોને ખબર. નાની ઉંમરમાં મૃત્યુ આવ્યું છે તો કંઈક બહુ વહેલો મરી ગયો, હા બહુ ઓછી ઉંમર, અને 80-85 થયા હશે કે એને મૃત્યુ આવશે, ઓહ એટલામાં પૂરા થઈ ગયા. નાની ઉંમરે કોઈ મરે તો કે બહુ નાની ઉંમર, કાચી ઉંમરે ગયો, હા દુઃખ. પણ 85-90 જાય તો એને એમ થાય, ઓહ 90 પૂરા થઈ ગયા, ખબર ના પડી. એની પાછળ ચિંતન નથી. હું મારું આયુષ્ય લઈને નીકળ્યો છું, કોઈ કલાક મહિના કે વર્ષો લઈને નીકળ્યો નથી, સમય નહીં ને લઈને નથી નીકળ્યો, હું મારી જિંદગી લઈને નીકળ્યો છું. અને એ જિંદગી એનું કોઈ માપ નથી. જિંદગી તો માણસ પોતે જ જીવી શકે છે, એનો ઉપયોગ પણ પોતે જ કરી શકે છે, જિંદગીને પોતે જ ઓળખી શકે છે. કલાક મિનિટને તો 60 સેકન્ડ કે 12 કલાક કે 24 કલાક ને દિવસ ને મિનિટો એ તો આપણે ગણી શકીશું, 60, 60, 24, 12 બધું. પણ આયુષ્યને ગણો જોઈએ, માપો જોઈએ, એ અમૂલ્ય છે અને એ અગણિત છે, ભલે જેટલું મળ્યું હોય એટલું. આ સમજણ આપણામાં આવી, અને એ સમજણ જેની પાસે આવી ગઈ એ જ સારી રીતે શક્તિ કેળવી શકશે, એને તરતા પણ આવડશે, તરવાની વિદ્યા પણ જાણશે. પણ જે પોતાની જાતને નથી જાણતો, નથી ઓળખતો, નથી સમજતો, એને તરતા પણ નથી આવડતું. જાણે તો જ શીખી શકે, પણ જાણતો પરિણામ એ આવે કે એ સ્વયં આત્મહત્યારો બની જાય. આત્મહત્યા એટલે કોઈ આપઘાત કરવો એ નહીં, પણ માણસને પોતાનું જીવન જીવતા ન આવડે, સદઉપયોગ કરતા ન આવડે, એનું નામ પણ આત્મહત્યા. તમને કોઈ ચીજ વસ્તુ ખરીદવા માટે મોકલ્યા હોય, જેવી ખરીદી લાવી જોઈએ એના કરતા બિલકુલ હલકી ને નકામી ખરીદી લાવી, અથવા તે રસ્તે જતા એ પૈસા ક્યાંક ખીસું કપાઈ ગયું, પડી ગયા, તમને પૈસા આપ્યા, જરૂરની વસ્તુ ખરીદી લાવવા માટે, ક્યાં તો રસ્તામાં પડી ગયા, કંઈક લઈને આવ્યા, એમાં કોઈ વેતો નહીં, ઠેકાણું નહીં. એટલે એનો અર્થ કે તમને વાપરતા આવડ્યું, એમ જીવન પણ પડી જાય. ક્યાં પડી ગયું? વ્યસનમાં, વાસનામાં, કુટેવોમાં, ક્યાંક તો પડી ગયું. અને એ જીવનને વાપરીને લઈશું, લઈને શું આવ્યા? આ શરીરમાં રોગ, દુઃખ, ચિંતા, અશાંત ખરીદીને લઈને આવ્યા. અરે, સમય શેના માટે આપ્યો હતો? જીવન જીવીને સારામાં સારી રીતે પાર ઉતરવા માટે. પણ એ જીવનમાં તમે લઈ આવ્યા કંટાળો, દુઃખ, અશાંત, વ્યસનો, વાસનાઓ, દુરાચાર, દુર્ગતિ લઈને આવે. એટલે સમજી લેવાનું કે એ ભલે તમે કોઈ સેલ્ફોર્સની ગોળી નથી ખાધી કે કૂવામાં કેમાં નથી પડ્યા, છતાંય તમે આપઘાત કર્યો, કેમ? સમયને વાપરતા નથી આવ્યો. જ્યારે પણ સમય મળે ત્યારે ભગવત સ્મરણ, અને ભગવત સ્મરણ વડે સમજણ, ત્યારે સમજી લેવાનું કે આપણે સદગતિના અધિકારી. જીવનને સારી રીતે વાપરી જાણવું પડે. પૈસો તો હોય છે, જુગારમાં ને વ્યસનમાં ને વાસનામાં વપરાતો હોય, એમ શરીર પણ, આયુષ્ય પણ સારી જગ્યાએ પણ એનો આયુષ્યનો ઉપયોગ કરી શકાય છે, અને શરીરને આયુષ્યનો ગંદી ને ખોટી જગ્યાએ પણ ઉપયોગ કરી શકાય. પણ જ્યારે એ સારી જગ્યાએ આપણી સંપત્તિનો ઉપયોગ થયો હોય તો આપણને આનંદ, મારાથી કંઈક સારું કામ. એમ આયુષ્યને પણ જો સારી રીતે ઉપયોગ કરી જાણ્યો છે ને, તો જીવનના છેલ્લા શ્વાસે આંખ નીચાતી છે ત્યારે સંતોષ થશે કે હાશ, મેં કોઈનું ખોટું નથી કર્યું. ભલે સારું નથી કરી શક્યો, પણ કોઈનું ખોટું તો નથી જ કર્યું, એટલો આનંદ એ લઈને જશે. આ છે સમ, અને એ છે જીવનની સફળતા. જીવનને સફળતાપૂર્વક જીવવું એનું નામ જ પાર ઉતરવું. અને કોઈ પણ સત્કાર્ય કર્યા પછી આપણને સંતોષ થવો જોઈએ, અને જીવનના છેડે પણ એવો સંતોષ થાય કે નહીં, જે કંઈ થયું તે સારું થયું છે અને હવે મને પૂરેપૂરો સંતોષ છે, મારું જીવન જીવ્યા, મળી ગયું બધું. તમે કમાઈને જઈ રહ્યા, ખાલી હાથે નથી જઈ, કંઈક સંપન્નતા, કંઈક સમજણ તમારામાં આવી, અને સમજણને લીધે તમારામાં શાંતિ આવી, અને એ જ શાંતિ જીવનનો છેલ્લો શ્વાસ પણ એટલો શાંતિ ભર્યો છે, અને છેલ્લો શ્વાસની વખતે લાગશે કે નહીં આની સદગતિ થઈ. મૃત્યુના સમયે જ ખબર પડી જાય જો વલોપાત કરતો જતો હોય, કંઠ રૂંધાતો હોય, અને કેટલી દવાઓ ખાતા ઠેકાણું ના પડતું હોય, ત્યારે સમજી લેવાનું કે આ અકળામણ દુર્ગતિ થઈ ગઈ. સદગતિ તો મૃત્યુ, શાંતિ વાળું હોય ને તો સમજી લેવાનું, એનું નામ સદગતિ. ભગવત સ્મરણનો જો સતત અભ્યાસ હશે, સતત ભગવત નામ સ્મરણની સાથે કે આત્મચિંતન આપણી પાસે હશે, તો જ એ સતત અભ્યાસ આપણને છેક સુધી શાંતિના માર્ગે લઈ જવા માટે કામ. પણ અભ્યાસ જ અશાંતિનો છે, દુર્વ્યવહારનો છે, આખી જિંદગીનો એકબીજાને લડાડી મારવાનો અને એકબીજાની વચ્ચે ક્લેશ ઉભો કરવાનો. તો જીવનને અંતે આપણા આપણી પાસે પણ એક ક્લેશ જ સાથે આવેલો હશે. એ સંઘર્ષ એટલે સદગતિ ક્યારે પ્રાપ્ત. વ્યવહારને સમજવા માટે પણ માણસને મગજ જોઈએ, મન વિચારે નહીં. તમારા વ્યવહારને વિચારો, તમારા મનથી સમજો કે આ મારો વ્યવહાર સારો છે, સાચો છે કે ખોટો છે. અને એ જો સમજણ આવે તો એમાંથી બચી તરી શકે. અને તરવા માટે કહ્યું કે તમે તમારા શરીરમાંથી તમે બોધ ઉપદેશ લો. સમર્થ રામદાસજીએ પોતાના મન અને શરીરમાંથી એમણે ઉપદેશ દીધો.